પૂજ્ય બિન શ્રી ચંપાબેનના નિયમ સારના કળશ 148-149 નો સાર.
પ્રથમમાં નિષ્ણાત બુદ્ધિવાળા જીવના હૃદય કમળથી અભ્યંતરમાં સ્થિત છે, તે સહજ જૈવંત છે. તે સહજતેથી મોહ અંધકારનો નાશ કર્યો છે અને તે સહજતે નીચ રસના ફેલાવથી પ્રકાશતા જ્ઞાનના પ્રકાશન માત્ર છે.
નિષ્ણાંત એની બુદ્ધિ છે ને એવા તત્વમાં એકદમ તેની બુદ્ધિ જ્યારે કોઈ કામ કરે છે નિષ્ણાંત છે. તત્વમાં ડાયા ચતુ છે એવા બુદ્ધિવાળા જીવ છે તત્વમાં નિષ્ણાંત છે. મૂળ તત્વને ગ્રહણ કરવામાં જેનું જ્ઞાન પહોંચી જાય છે એનાથી કારણથી આ ભ્રાંતિમાં જીવ પડ્યો છે. પણ એમાંથી જ્યારે આત્માને નાયકને ઓળખે છે એવા જે મુનિરાજ એમાં એની તત્વમાં નિષ્ણાંત સમ્યક દર્શનમાં આત્માને ગ્રહણ થાય છે. પણ આ તો મુનિની વાત છે કે જે તત્વમાં નિષ્ણાંત છે તત્વમાં ચતુર છે તત્વની દ્રગુણ પર્યાયનું સ્વરૂપ આત્માનું સ્વરૂપ ચારે બાજુથી ઉદ્ગ્રહ છ દ્રવ્યનું સ્વરૂપ જાણવામાં જેની બુદ્ધિ નિષ્ણાંત છે સાધ્ય ભાવ સાધક ભાવ દરેક વસ્તુને માં જે પહોંચી વળે છે દરેક તત્વના મૂળ સ્વરૂપમાં જેને બુદ્ધિ નિષ્ણાત છે જેના હૃદય એના હૃદય કમળમાં એની તત્વમાં નિષ્ણાત બુદ્ધિ છે એના હૃદય કમળને એને અભ્યંતર અંદર આત્મામાં જે સુસ્થિતપણે બિરાજે છે એવું જે આત્મા એના હૃદય કમળમાં દરેકનો આત્મા તો છે પણ આ જેની બુદ્ધિ નિષ્ણાંત છે એને આત્માને ગ્રહણ કર્યો છે અને એ આત્મામાં લીન થાય છે આત્માની સહાનુભૂતિ વારંવાર કરે છે માટે એના હૃદય કમળમાં એવો આત્મા સુસ્થિત પણ બિરાજી રહ્યો છે. એવું સહજ તત્વ છે એમ છે એમાં એ શુદ્ધ શુદ્ધ એવું કહેવું એવું સહજ તત્વ જૈવંત છે એવું જે સહજ તત્વ છે જે તત્વ અનાદિ અનંત સહજ છે એવું તત્વ જૈવંત છે. જૈવંત તો મૂળ વસ્તુ સ્વરૂપે છે પણ આ મુનિરાજને તો પ્રગટ પર્યાય પ્રગટ થઈ દર્શન જ્ઞાન ચારિત્ર રત્નત્રય પ્રગટ થયા અને જે રત્નત્રયની આરાધના કરી રહ્યા છે રત્નત્રયની વારંવાર દર્શન જ્ઞાન ચારિત્ર સ્વરૂપે જે પરિણમેલા છે એવા મુનિરાજના હૃદય કમળમાં જે આત્મા બિરાજે છે એવું સહજ તત્વ જૈવંત છે. એવું જ આ સહજ તત્વ જેને કોઈ બનાવ્યું નથી જે સહજ અનાદિનંદ છે એવું સહજ તત્વ પ્રગટપણે મુનિરાજના હૃદય કમળમાં બિરાજે છે ને એવું સહજ તત્વ પ્રગટપણે જૈવંત છે. શક્તિ એ તો જૈવંત છે પણ પ્રગટપણે પણ જૈવંત જ છે એવું સહજ તત્વ મુનિરાજના હૃદય કમળમાં શોભી રહ્યું છે. મુનિરાજ એનું વારંવાર સ્વાનુભૂતિ કરી રહ્યા છે વારંવાર એમાં લીન થઈ રહ્યા છે એવા મુનિરાજના હૃદય કમળમાં આવું તત્વ બિરાજે છે જેને બુદ્ધિ નિષ્ણાંત છે જેનું જ્ઞાન ચારે બાજુથી એ સહજ તત્વને જેને ગ્રહણ કરી લીધું છે એની દ્રષ્ટિમાં ગાયક છે એના જ્ઞાનમાં જ્ઞાયક છે એના ચારિત્રમાં મુનિરાજના રત્નત્રની આરાધનામાં બધે ઠેકાણે ગાયક બિરાજી રહ્યું છે એના હૃદય કમળમાં એના દ્રષ્ટિમાં એના જ્ઞાનમાં એના ચારિત્રમાં બધામાં આ આત્મા ગાયક દેવ બિરાજી રહ્યો છે. સમ્યક દ્રષ્ટિને દર્શન જ્ઞાન ચારિત્ર પ્રગટ થયા છે પણ આજે ચારિત્ર નથી ચારિત્ર સ્વરૂપ આચરણ કરતું માત્ર છે. ચારિત્ર પણ છે એટલે બધી રીતે જ્ઞાયક દેવ મુનિરાજના હૃદય કમળમાં મળેલા જ્ઞાયક દેવ બિરાજી રહ્યો છે અને તે જ્ઞાયક દેવ એવું સહજ તત્વ જૈવંત છે. તત્વ કેવું છે અને મહાનતાનો નાશ કરે છે. એ સહજ તત્વ જ એને પ્રગટતું છે એવા મનોરંજન મોહ અંધકારનો નાશ કરે છે. જે અનાદિનો મોહ છવાઈ રહ્યો તે મોહરૂપી અંધકાર નાશ થઈ ગયો છે. મોહ ભ્રાંતિ દર્શન મોહ અને ચારિત્રમો નાશ થયો. ચારિત્રમો જરા અલ્પ છે પણ મોહ મિથ્યાત્વ અને અમુક જાતનું ચારિત્રમો પણ નાશ કરવાનો છે. એ નાશ જ કરવાનો છે. એ આગળ જ જવાના છે. જે મુનિરાજ અંદર આત્મામાં વારંવાર વૃદ્ધિગત શ્રેણી બિરાજી રહ્યા છે એનો ચારિત્રમાં અમુક તો નાશ થયો છે ને બીજો નાશ થવાનો છે. માટે મૂળ અંધકારનો નાશ થયો છે. અંદર ચૈતન્ય તત્વમાં તે પ્રવેશ કરતો નથી વસ્તુ થતી. અને આચરણમાં પણ કેટલો એને ચાલ્યો ગયો છે માટે એને મૂળ અંધકારનો નાશ કર્યો છે. એ કેવું છે મૂળ અંધકારનો નાશ કર્યો છે. પેલા સહજ તે જ આવ્યું હતું ને એના પ્રકાશથી મૂળ અંધકારનો નાશ કર્યો છે. એનો પ્રકાશ જે એ સહજ તે જ પ્રકાશ કરે. જ્ઞાન નાયકનું જ્ઞાન લક્ષ્મી ચરિત્ર એ પ્રકાશ ક્યાં કરે ત્યાં મોહરૂપી અંધકાર ઉભો જ ક્યાં રહે. જ્યાં પ્રકાશ થાય ત્યાં તો અંધકાર નાશ જ પામી જાય. એ અંધકાર તો મોહને લઈને છવાઈ ગયો તો કે કઈ માર્ગ સૂચતો નતો. કોણ નાયક શું નાયક ના ગુણો શું નાયક ની સ્વામી હતી એમ અંધકાર છવાઈ ગયો હતો. જ્યાં નાયક દેવ પ્રગટ થયા એનું દર્શન નાયક દેવ નું થયું એનું જ્ઞાન થયું અને એનું મૂળતા થયું ત્યાં મૂળરૂપે અંધકાર ક્યાં ચાલુ ગયો અને એનું સહજ તે જ પ્રકાશમાન થયું. પછી તે એવું અસ્થિર પ્રકાશ પોતાના એ સહજ તે જ કેવું છે પોતાના નિજ રસથી પ્રકાશ ઉગ્યો છે. એને કોઈ બીજાનો આશ્રયની જરૂર પડતી નથી. પોતાના આશ્રયથી જે પ્રકાશ ઉગ્યો છે સહજ તે જ નિજ રસ્તે લાવથી જ્ઞાન ના પ્રકાશ પણ માત્ર છે. નિજ રસના ફેલાવથી જ્ઞાન ના પ્રકાશથી પ્રકાશ જ માત્ર જ્ઞાન ના પ્રકાશ થી પોતાના નિજ રસથી જેનો ફેલાવ છે બીજાથી જેનો ફેલાવ નથી પોતાના સ્વભાવથી જ જેનો ફેલાવ છે પોતાના તેજથી જેનો ફેલાવ છે એવા જ્ઞાન ના પ્રકાશ થી એવું જ્ઞાન નો પ્રકાશ સહજ તે જ સ્વરૂપ આત્મા છે. એના જ્ઞાન ના પ્રકાશ થી પ્રકાશ થઈ ગયો છે. બીજા એ પ્રકાશન માત્ર એનું સ્વરૂપ કેવું છે જ્ઞાન ના પ્રકાશ થી પ્રકાશ થઈ ગયો. એમાં બીજા કોઈની જરૂર પડતી નથી એના પ્રકાશ માટે. એના પ્રકાશ માટે પોતાનો જ્ઞાન પ્રકાશ છે. એ જ્ઞાન સ્વાભાવિક છે. પૂર્ણ જ્ઞાન થી ભરેલો સ્વભાવ જ્ઞાન થી પૂર્ણ ભરેલો છે. એના પ્રકાશ થી પ્રકાશ પ્રકાશન માત્ર જ્ઞાન ના પ્રકાશ થી પ્રકાશ છે. બીજો એનો પ્રકાશ કરી શકતો નથી. પોતે પોતાનો પ્રકાશ કરી લે પોતે પોતાને પ્રકાશે છે પોતે બીજાને પ્રકાશે છે. એવી જાતનો પ્રકાશન એનો સ્વભાવ છે. એ પ્રકાશન સ્વભાવ કોને નો પ્રકાશન પોતે પોતાને પ્રકાશે પોતે બધાને પ્રકાશે એવું જ્ઞાન પ્રકાશ થી પ્રકાશન સ્વરૂપ જ એ આત્મા છે. આથી વાંચ્યું ન હોય ને જોયું નથી કે શું આવે કેટલીક વાર શબ્દ જોયા નો ને તે જ એટલે શું પ્રકાશ થી પ્રકાશન કરે એવો જ આત્મા એનું પ્રકાશન કર્યું. જેની તત્વમાં નિષ્ણાત બુદ્ધિ છે એવા જીવને જીવને એ આત્મા પ્રકાશ સ્વરૂપ થાય. એવા આત્માને એ પ્રકાશન થાય અને એ તે નિગ્રસના ફેલાવથી જેનો પોતાના રસનો જ્ઞાનના રસનો ફેલાવ પ્રકાશી ગયો છે એનાથી પ્રકાશ એના અનંત ગુણથી પ્રકાશી ગયો. એ અનંત ગુણને પ્રકાશનારે એ જ્ઞાન જ જ્ઞાન નો પ્રકાશ જ અનંત ગુણ ને પ્રકાશી દે છે. બધાનો પ્રકાશ જ્ઞાન જ કરે છે. અનંત ગુણ એમાં ભરેલા છે એનું પ્રકાશન જ્ઞાન જ કરી રહ્યું છે. એવું ચૈતન્ય કોઈ અદભુત તત્વ પોતે સહજ પ્રકાશન સ્વરૂપ છે. એને તત્વની નિષ્ણાત બુદ્ધિ છે, એના હૃદય કમળમાં આવું સહજ તત્વ બિરાજમાન છે જે જ્ઞાનના પ્રકાશથી પ્રકાશે અને એના દર્શન જ્ઞાન ચરિત્રમાં પણ આ નાયક દેવ પ્રકાશન પ્રકાશિત થયો છે.
અને નવ સમુદ્ર માં ડૂબેલા જીવ સમૂહ ને માટે નૌકા સમાન છે અને પ્રબળ સંકટો ના સમૂહ રૂપી દવાનો ને શાંત કરવા માટે જળ સમાન છે.
પરમ પારિણામિક ભાવે અનાદિ અનંદે સહજ તત્વ બિરાજી રહ્યું છે. પોતાના પરમ પારિણામિક ભાવ થી જે શોભી રહ્યું છે એવું જે સહજ તત્વ જે અખંડિત છે, જેમાં ખંડ પડતો નથી, જે અનાદિથી પોતે શાશ્વત છે, કર્મની સાથે રહ્યો, કેટલા વિભાવ થયા, કેટલી વિભાવના પરિણામો થયા તો પણ એનો ખંડ પડતો નથી, એવું જે સહજ તત્વ અખંડિત છે એને કોઈ ખંડ કરી શકતું નથી. જે અખંડિત છે અને શાશ્વત છે એનો કોઈ નાશ કરી શકતો નથી, એને કોઈ ખંડ કરી શકતો નથી, એવું તે અખંડ છે. એનામાં ખંડ ખંડ પાડીને આ વિભાવ પરિણામો બહારના કોઈ કર્મના ઉદયો કે શરીર ઉપર ઉપસર્ગો પડે તો એને કારણે કોઈ આત્માના સ્વભાવમાં ખંડ પડે, કોઈ કોઈ સ્વભાવ કોઈ ગુણ એનો નાશ પામે એમ પણ થતું નથી અને કઈ ખંડ ખંડ થઈ જાય એમ પણ થતું નથી. એ શાશ્વત આત્માનો કોઈ નાશ પણ કરી શકતું નથી. અનાદિ અનંતકાળ અનાદિથી અનંતકાળથી તે નિગોદમાં રહ્યું તો પણ એનો કોઈ ભાગ ખંડ પામ્યો, નિગોદમાં રહ્યો અનેક જાતના મનુષ્યના તુર્યંતના દેવના નરકના અનેક જાતના ભોગો કર્યા તો પણ એ શાશ્વત આત્મા એવો અખંડિત જ છે. એમાં ખંડ પડતો પર્યાયોમાં તો પણ એ પર્યાયમાં થાય છે. મૂળ તત્વ તો દોષથી રહિત નિર્દોષતાથી નિર્મળતાથી ભરેલું છે. તે તત્વની અંદર કોઈ જાતનો દોષ પ્રવેશ કરતો નથી, દોષનો એક અંશ પણ એમાં પ્રવેશ કરતો નથી, એવું એ નિર્દોષ તત્વ છે. બધા દોષોથી દૂર છે, એવા બધા દોષોથી દૂર એવું નિર્દોષ નિર્મળ તત્વ જે સહજ છે, જે અખંડિત છે, જે શાશ્વત છે, એને તું ગ્રહણ કર. એ સહજ તત્વ મહિમાવંત છે, જેવું કોઈ તત્વ નથી, દ્રષ્ટ સ્વભાવે છે. એનું ચૈતન તત્વ કેવું છે? બધાથી ઉત્કૃષ્ટ છે, બધાને જાણનારું તત્વ છે. બધા જ્ઞેયો છે તો જ્ઞાયક છે, જાણનારો. જ્ઞેયો કોઈને જાણતા નથી, નાયક બધાને જાણે છે. જ્ઞેયો જળ પદાર્થો કોઈને જાણતા નથી, નાયક બધાને જાણનારો ઉત્કૃષ્ટ તત્વ છે. એ બધાથી ઊંચું ને ઊંચું ઉર્ધ્વ છે. બધા વિભાવો થયા, બધા ફેરફારો થયા, કેટલી જાતના શરીરો ધારણ કર્યા, અનેક જાતના બહારના અનુકૂળ પ્રતિકૂળતાના સંયોગ આવ્યા તોય પણ એ આત્મા તો ઉત્કૃષ્ટ ઉત્કૃષ્ટ બધાથી દૂર અને એ ઊંચો ને ઊંચો ઉર્ધ્વ ને ઊંચો છે, સ્વભાવે ઉર્ધ્વ છે. પછી નાયકની પરિણતિ પ્રગટ થાય ને પછી ઉર્ધ્વ થાય, એક જુદી ઉર્ધ્વ પરિણતિ એ પણ એની પ્રગટ ઉર્ધ્વતા થઈ ગયા તો સ્વભાવે ઉર્ધ્વ ને ઉત્કૃષ્ટ છે, બધાથી ઊંચો છે. ભવસાગરમાં ડૂબેલા જીવના સમૂહને નૌકા સમાન. ભવસાગરમાં જે ડૂબી રહ્યા છે, જે વિભાવોમાં એકદમ એકત્રબુદ્ધિ કરીને એમાં જે ડૂબ્યા છે એટલે એને ભવસાગરમાં ડૂબી રહ્યા છે. વિભાવોમાં જે ડૂબ્યા, આત્માને જે ભૂલ્યા, વિભાવમાં જે ડૂબી ગયા એકત્રપણે, એને એક પછી એક જન્મ ધારણ કરે છે. જન્મ મરણ જન્મ મરણ એ ભવો થયા જ કરે છે. એટલે ભવસાગરમાં ડૂબ્યા છે. જે વિભાવોમાં ડૂબ્યા તે ભવસાગરમાં ડૂબ્યા. એવા ડૂબનારા જીવો, એવા જીવોનો સમૂહ મોટો જથ્થો છે. એને એમાંથી બચવા માટે આ વિભાવના વમળોમાંથી, વિભાવરૂપી સમુદ્ર અને ભવના સમુદ્રમાંથી ડૂબવા માટે જો એને નૌકા જોતી હોય તો આ સહજ તત્વ એક નૌકા સમાન, એને નૌકાની જેમ જો હાથમાં એને ગ્રહણ કરે તો એ નૌકાની જેમ એને તારી દે છે. એને ભવસાગરમાંથી ઊંચો લાવી દે છે, તારી દે છે. એને જો હાથમાં એની દ્રષ્ટિમાં એ નૌકા આવી અને એને જો ગ્રહણ કરી, એની દ્રષ્ટિમાં એના જ્ઞાનમાં અને ચિંતામાં બધામાં એ નૌકાને જો ગ્રહણ કરી તો એ નૌકા સમાન છે, તારી દે છે. એ નૌકા તને ન સમજાય, ન દેખાય, નૌકા જો તને દેખાતી ન હોય તો તું દેવ અને ગુરુ બતાવે છે કે તારી પાસે નૌકા છે અને ગ્રહણ કર, તું એને આંખ ખોલીને જો, નૌકા તારી પાસે જ છે. ભવસાગરમાંથી ડૂબવું હોય, એમાંથી જો બચવું હોય તો ડૂબેલો છું. જેમ દરિયામાં ડૂબતા માણસો હોય, દરિયામાં ડૂબેલા માણસે કાંઠે ઉભેલા એમ કે તું જો, આંખ ખોલીને તારી પાસે નૌકા પડી છે, એને તું હાથમાં લે, તો એ ઉભેલા માણસને જો સ્વીકાર કરે એની વાતને તો નૌકા એના હાથમાં આવી જાય. કોઈનું સ્વીકારતો નથી, એનાથી કાળથી જોતો પણ નથી. એમ ગુરુ અને દેવ જે પાર ઉતરી ગયા એને બતાવે છે તારી પાસે નૌકા છે અને ગ્રહણ કર. એ સહજ તત્વ નૌકા સમાન છે, નૌકાને ગ્રહણ કર અને એમાં બેસી જા તો તું કરી જાય. કરવાનો માર્ગ ગુરુ બતાવે છે, દેવ બતાવે. કરવાના માર્ગને ગ્રહણ કર અને તને નૌકા બતાવે છે. કરવાને માટે એ નૌકા સમાન છે, એવું જે આ સહજ તત્વ. એ નૌકામાં તો બેસી જાય. દર્શન અને જ્ઞાન એની દ્રષ્ટિમાં લીધું, એ નૌકાને એને જ્ઞાનમાં ગ્રહણ કર્યું, દ્રષ્ટિમાં ગ્રહણ કર્યું. હજી ચારિત્ર ને અમુક વાર હોય તોય પણ એના જે હાથમાં લીધું, એ નૌકા હાથમાં આવી પછી એમાં એ તર્યા વગર તરી જાય, એમાં એ બેસી ગયા વગર રહેતો જ નથી. જેને મજબૂત પણ હાથમાં લીધું એ એમાં નિંદા કર્યા વગર રહેતો જ નથી. એવી આ નૌકા
આશીર્વાદ આપનાર ભગવતી માતનો જય હો.